તારીખ 11-11-1990 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 548 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 248
કોઈ જીવને સમ્યક દર્શન માંથી મિથ્યા દર્શન થાય તો પણ તે રીતે અનુક્રમે ઉપશમી જશે અથવા ક્ષય થઈ જશે અને ફરીને તે જીવ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરશે, જ્ઞાનના માર્ગને પ્રાપ્ત કરશે અને અર્ધપુદ્ર પરાવર્તનમાં અવશ્ય સંસારથી તે મુક્ત થઈ જશે. આ એક સિદ્ધાંત છે. એક વાર પણ જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો એની મુક્તિ નિશ્ચિત છે. ગમે નહીં તો 2-4-5-6 ભાવમાં છૂટકો થાય છે, હવે તો વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન છે, નહીતર પાછો ફરીને અંતર્મુખમાં પણ એ સમ્યક દર્શનમાં ફરીને માર્ગમાં આવે અને અલ્પકાળમાં મુક્ત દશાને આવે. શુભ નિરુચિ કાલે જો જીવને શુભ નિરુચિ થાય છે એટલે કે શુદ્ધાત્માની રુચિ છૂટી જાય છે તો એ સમ્યક દર્શનથી છૂટી જાય છે. એમ થવામાં પુરુષાર્થ નિમતા પણ સાથે છે. પુરુષાર્થનો ખ્યાલ નથી આવતો, રુચિનો ખ્યાલ આવે છે એટલે એ રુચિથી કહેવામાં આવે છે. પણ રુચિ અનુયાયી વિધિ છે, પુરુષાર્થ રુચિને અનુસરે છે. એટલે જે પુરુષાર્થ અંતર્મુખ થઈને પ્રવર્તો તે બાહ્ય રુચિ થવાથી, બાહ્ય તત્વની રુચિ થવાથી પુરુષાર્થ પણ બહારની દિશામાં ચાલતો થઈ જાય છે. એ પરિસ્થિતિ પણ સંકિત જીવને પેલા પેરેગ્રાફમાં અદ્વૈત્ય છે. પણ સંકિત જીવને કે સર્વજ્ઞ વિતરાગને કે કોઈ અન્ય યોગી, અન્ય યોગી એટલે મુનિરાજ હોય કે ત્યાગી હોય પંચમ ગુણ સ્થાન પર કે જ્ઞાની ચતુર્થ ગુણ સ્થાન પર જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રાપ્તિ એવી કરેલી કે એને દુઃખ હોય નહીં કે પ્રતિકૂળતા હોય નહીં, એમ સિદ્ધાંત ન હોય શકે. એવો સિદ્ધાંત ન હોય શકે કે જ્ઞાની થયું એટલે બુદ્ધિ અનુકૂળતા થઈ જાય, એવો કોઈ સિદ્ધાંત ન હોય શકે. એને પણ પૂર્વ કર્મ અનુસાર રોગાદીની ઉત્પત્તિ થાય, દરિદ્રતા આવે, અથવા બીજા અનેક પ્રકારના પ્રતિકૂળ પ્રસંગો કુદરતી મનુષ્યકૃત કુરિયન્સકૃત કોઈ પણ પ્રકારે ઉપસર્ગ પરિસર આવવાનો સંભવ છે. દુઃખનું વેદન ગૌણપણે હોય છે, સુખનું વેદન મુખ્યપણે હોય છે. તેથી જ્ઞાની દુઃખી નથી ને સુખી છે એમ કહેવામાં તો પછી અમને કે તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય, જો પોતાને સાથે લીધા એમ નથી કહેતા હું બહુ મહાન થઈ ગયો. અમને કે તમને શું, આપણે તો સામાન્ય છીએ એમ કે છે, મોટા મોટા યોગીઓ સર્વજ્ઞો એની પાસે આપણે કોણ એમ. અમને કે તમને માત્ર સત્સંગનો આ અલ્પ લાભ છે, હજી તો આપણે સામાન્ય સત્સંગમાં પ્રવૃત્તિ છે, બીજું કઈ આગળનું માની લેવા જેવું છે. ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવા જોઈએ, એટલે આપણને દુઃખ જ ન આવવા જોઈએ, કોઈ સંસારને પ્રતિકૂળતા જ ન આવવી જોઈએ એમ માની લઈએ. એમ માનીએ તો પછી કેવળ જ્ઞાન આજે નિર્થક થાય છે. કેવળ જ્ઞાનમાં તો એમ વાત આવી છે કે જીવ જે કર્મ ઉપાર્જન કરે એને ભોગવે છૂટકો છે, તો પછી કોઈ બંધ મોક્ષની વ્યવસ્થા જ નહીં રહે. અને બંધ મોક્ષની વ્યવસ્થા કેવળ જ્ઞાનની અંદર સ્પષ્ટ કરેલી છે. એ કેવળ જ્ઞાન પર્યંતની વાત નિષ્ફળ થશે, કેવળ જ્ઞાન પણ ખોટું થશે એમ કે. કેમ કે ઉપાર્જિત પ્રારબ્ધ અવૈધી નાશ પામે, વગેરા વિનાનો નસીબ થઈ જાય તો પછી સર્વ માર્ગ મિથ્યા ઠરે, બંધનો માર્ગ ને મોક્ષનો માર્ગ બે મિથ્યા ઠરે. જીવ બંધાય છે એ પણ મિથ્યા ઠરે, જીવ મુક્ત થાય છે એ પણ મિથ્યા ઠરશે. તો બંને અપેક્ષિત જ છે, બંધ ને મોક્ષ તો બંને અપેક્ષિત છે, બંધ મોક્ષના બંનેના કાયદા કાનૂન છે અને એ કુદરતના કાયદા કાનૂન છે, વસ્તુના સ્વરૂપના કાયદા કાનૂન છે. એમાં કોઈને આગળ પાછું તોડવાનો, આગળ પાછો ન્યાય કરવાનો કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ ઉપસ્થિત જ થતી નથી. પછી સામાન્ય જીવ હોય, તીર્થંકરનો જીવ હોય, ગમે તે હોય, એની સાથે કાંઈ ફેરફાર. પણ મુમુક્ષુ જીવને ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે આગળ વધવું, એટલો સિદ્ધાંત લે છે કે જ્ઞાનીના સત્સંગે મુમુક્ષુને જો જ્ઞાનીનો સત્સંગ મળે તો પ્રથમમાં પ્રથમ તેને અજ્ઞાનીના પ્રસંગની રુચિ આવશે. પ્રસંગ છોડી દે, જો એને ખરેખર સત્સંગ થયો હોય તો એ પ્રસંગ છોડી દે. જૂનો સંગ એમને એમ રાખે, કેમ કે અમારે પહેલેથી ઘણો સંબંધ ચાલ્યો આવે છે, અને હવે અમારો સંબંધ ઘણો છે એટલે સંબંધ કઈ છોડાય નહીં, એને સત્સંગ થયો નથી, એને હજી સત્સંગ થયો જ નથી એમ સમજી. આ એક બહુ સારી વાત આ જગ્યાએ શ્રીમદજીએ કહી છે કે જ્ઞાનીનો સત્સંગ થઈએ અજ્ઞાનીના પ્રસંગની રુચિ તળે તળે ને તળે, અસત્સંગને કુસંગને એ છોડી દે, એને રુચે જ નહીં એ વાત, એની વાતો જ ન રુચે એને, એવી વાત નહીં. તો પછી અમારે તમારે કાંઈ હળવા મળવાનું રહેતો નથી. વાત પડી ગયું હોય તો આત્માને હિત થાય કર્યો, બીજી વાતમાં અમને રસ નથી. આ વાત જરા સમજવા જેવી લાગે છે. આજે આપણા મુખમાં પણ આ પ્રકારની સમજણ ઓછી છે, કોનો સંગ કરવો, કોનો સંગ કરવો, કોની સાથે સંબંધ રાખવો, કોની સાથે તોડવો, કેનો સંગ કરવો, એ વિષયની અંદર ભાગ્ય જ વિવેક જોવામાં આવે છે. આત્માને બહુ મોટું નુકસાનનું કારણ છે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રૂચિ આવશે, સત્ય અસત્ય વિવેક થાય, સાચા ખોટાને પારખી શકે, ઓળખી શકે કે આ સત્ય છે, આ અસત્ય છે, સત્યનું ગ્રહણ થાય, અસત્યનું હે પણ આવ્યા વિના. આ સત્સંગનો લાભ છે. સત્ય અસત્ય વિવેક થાય અને અનંતાનું મંદિર ક્રોધાદી ખપે, અને જે અનંતાનું મંદિર છે એ કરવાળે નાશ પામે, પહેલા મોડા પડે પછી
નાશ પામે,
નાશ પામે.
અસત્ય અસત્ય વિવેકમાં મધ્યસ્થાને
સત્ય અસત્ય વિવેક થાય ત્યાં મધ્યસ્થતા છે. ત્યાં મધ્યસ્થતા આવી ગઈ, સરળતા આવી ગઈ, બધું આવી ગયું. વિવેક તો વિવેકમાં તો ઘણી વાતો છે. અને અનંતાનું મંદિર ખપે તો અનુક્રમે સર્વ રાગદ્વેષનો ક્ષય થાય અને ક્રમશઃ પછીના રાગદ્વેષનો પણ નાશ પામે. એના પરિણામ ને એને ખબર ન પડે કે કેટલી હદ સુધી મારા પરિણામ
આમ લાગે છે. આ બધું બરોબર મેળ વાળું છે, પણ અંદરમાં કઈ મોટી ભૂલ હોય તો બહુ મુશ્કેલ
થઈ જાય. એવા વિરાજનાના પરિણામ થાય, અનંતકાળ બગડી જાય. વર્તમાન ભવ તો બગડી જાય, પણ
અનંતકાળ
બગડી જાય એવો પ્રશ્ન છે. કેમ કે પછી તો સૂઝબૂઝ રહે એવી પરિસ્થિતિ જ નહીં રહી. પછી તો જ્ઞાનને જે આવરણ આવશે ને જ્ઞાનની જે મૂંઢતા ઊભી થશે એમાં તો ત્રી ઇંચમાં જશે, અસંગ નહીં થશે. ક્યાં વિચાર શક્તિ રહેવાની હતી? પછી તો પરિણામમાં દિવસે 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 એની શક્તિ વધતી જવાની અને પરિણામની હીનતા પણ વધતી જવાની, એના પરિણામ વધતા જવાની. એટલે અહીંયા વિવેક છૂટ્યો, ભયંકર ભૂલ થઈ ગઈ. વિચાર કરવો પડે એવો કાળ છે. એક પગલું ભરતા વિચાર કરવો પડે એવો કાળ છે. ઘણો વિષમ કાળ છે. ખપી જાય પછી નવા ન બંધાય. નહીતર તો જ્યાં સુધી ન ખપે ત્યાં સુધી તો નવા બંધાવવાનું ચાલુ જ રહીએ. એટલે કે જ્યાં સુધી ચતુર્થ ગુણ સ્થાનમાં સમ્યક દર્શન સ્વાનુભવ સુધી ન પહોંચે ત્યાં સુધી અનંતાનું મંદિર ચાલુ જ હોય. બધાને શું અનંતાનું મંદિરનો નાશ થયો નથી. અહીંયા જૂના નાશ થાય તો નવા પણ નાશ થાય. બે ના જૂના નાશ થાય એટલે કાં તો અનુભવ છે, કાં તો ક્ષય થાય. તો ઉત્તમ ને ક્ષય
સત્યમાં દેવ શાસ્ત્ર ગુરુ સત્પુરુ જે સાચા હોય
એકલા દેવ ગુરુ શાસ્ત્ર ને કોઈ પણ ન્યાય આવે તો ન્યાય ના વિષય ની અંદર સત્ય અસત્ય ના બે ભાગ પડી જાય. ન્યાય ને ન્યાય 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 નો કોઈ પણ વિષય હોવો જોઈએ.
શિષ્ય છે
એક ગુરુ ના શિષ્યો છે, એક જગ્યાએ સ્વાધ્યાય કરવા વાળા છે, આમાં પણ વિવેક કરવો.
એની અંદર પણ સમૂહ ન કરવો હોય તો વિવેક કરવો પડશે. એની અંદર આવે એટલે બધા એક ગુરુ ના શિષ્ય નથી થઈ શકતા. સદભાવના રાખે કે બધા પામે, માર્ગ ને બધા
પામે
પામે એવી સદભાવના રાખે. પોતે રુચિ કોને રાખવી? પ્રજ્ઞાનીના પ્રસંગની રુચિ આવશે. સંઘની રુચિ જેને કહેવામાં આવે, મળતા રાજી થાય, પ્રેમ થાય, પ્રીતિ થઈ આવે, સારો છું તમે મળ્યા, એની અંદર તેને વિવેક કરવો પડે.
બહારના શિષ્ટાચાર તો દેખાડ્યું છે, બહારના શિષ્ટાચાર તો દેખાડવું પડે.
શિષ્ટાચાર બીજી વાત છે, રુચિ પ્રીતિ થવી બીજી વાત છે. એ તો લૌકિક વ્યવહાર છે, આ અલૌકિક વ્યવહાર છે. લૌકિક વ્યવહારમાં લૌકિક વ્યવહાર નથી થતા, ઠીક છે. એથી કઈ રુચિ પ્રીતિ થઈ જતી નથી.
એ પણ સરળ ભાવે હોવું
જોઈએ,
એ પણ સરળ ભાવે હોવું જોઈએ.
પરિણામ નો વિષય છે. ભૂમિકામાંથી વિવેક શરૂ થાય છે.
દીકરા દીકરી પડ્યા હોય તો બધી ભેદરેખા જાણી
છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, એક દીકરાનું સંપૂર્ણ કરવું હોય અને ચાર ઠેકાણાથી કન્યાના ઓફર આવ્યો હોય, પ્રસ્તાવ આવ્યો હોય, તો પછી બધા ઘરના દાયા થાય. કેટલા નિર્ણય ભલે ઘરના મુખ્ય માણસ લઈએ, પણ એ ઘરના બધા દાયા થાય. બધા પોતાનું દાપણ વાપર્યો, અહીંયા આમ નું કરતા, આનું જરા કામ છે, આનું જરા કામ છે, ફલાણા નું આમ છે, આનું આમ છે, આનું આમ છે. ખબર પાડવી નથી કે ખબર પડતી નથી, સાચી વાત નથી. જ્યાં પોતાના લાભ નુકસાન નું હિત હિત નું પ્રયોજન હોય ત્યાં જીવ નો જ્ઞાન નો ઉપયોગ કામ કરે કરે ને કરે ન કરે બને બને, એમાં ક્યાંય શીખડાવવું પડતું નથી. એના માટે કોઈ વિશાળ નથી, એના માટે કોઈ ટ્યુશન નથી, એના માટે કોઈ ક્લાસ ચાલતા નથી. જીવું બધું શીખી લઈએ છીએ, આપોઆપ જ શીખી લઈએ છીએ. એ બધા ચાર સંજ્ઞાના સંસ્કાર લઈને જ આવ્યો છે અને અનાદિથી પ્રવર્તે છે. આ તો પ્રત્યક્ષ રોકડો જ છે, શાંતિ ને અશાંતિ થાય. આ તો રોકડો રોકડીયો વેપાર છે, ધર્મ નો અધર્મ નો બંને વેપાર રોકડો છે. અશાંતિ થાય ને શાંતિ થાય, પરોક્ષ નો પ્રત્યક્ષ લાભ છે. જો પોતે સન્માર્ગ બાજુ આવે તો આત્માને શાંતિ થવા લાગે છે, ઊંધો રસ્તે જાય તો આત્માને શાંતિ થવા લાગે છે.
એને જે આ ભાવના રહે છે કે બધા જીવ પામે, આ જે ભાવના મુમુક્ષુને હૃદયમાં આ એક ભાવના ખોણામાં રહે, તો એ ભાવનામાંથી તો ઓટોમેટિક આનો જે વ્યવહાર જે છે ગમે તે મુમુક્ષ ઉપર તે સત્પુરુષનો વિરોધી હોય કે પક્ષ વાળો હોય, એટલે પછી એનો વ્યવહાર તો સજ્જનતાનો વ્યવહાર ઓટોમેટિક એ ભાવનામાંથી ઉત્પન્ન થાય.
સજ્જનતા સરળતા બે એમાં કઈ પ્રશ્ન, એમાં કઈ પ્રશ્ન. કેમ કે વ્યક્તિગત તો કઈ કોઈની સાથે વિરોધી વિરોધ વેર એ પ્રકાર જ નથી
નથી
એની એની જે દૂષિત વૃત્તિ છે એનો વિષય છે. આત્માનો વિષય નથી, આત્મા તો પરમ પવિત્રતાનો કુંજ છે, એનો નિષેધ કેમ થાય? તો પરમાત્મા છે, એનો તો નિષેધ કરવાનો નથી. એના આત્માની દૂષિત વૃત્તિ જે એના આત્માને પણ નુકસાનકારક છે ને બીજાને પણ નુકસાનકારક નિમિત્ત થાય છે એનો નિષેધ છે, અનિષ્ટનો નિષેધ છે, તે આત્મિક અનિષ્ટનો એમ.
એમાં જે મુખ્ય માણસ હોય, જે લીડર પણ કરતા હોય, એની બાબત માં પણ સાવધાની તો આવી જ જાય.
હા, સાવધાની આવી જાય એટલે શું કહેવાનું આવે છે? પોતે એનો સંગ ન કરે, પોતે એનો સંગ ન કરે,
પોતે એનો સંગ ન કરે અને કોઈ સલાહ આપતો હોય તો એને થોડી સાવધાની થી એને સલાહ ઉપર વિચાર કરે.
હા, એ તો ઠીક છે. એ તો સત્ય અસત્ય વિવેક નો અર્થ શું છે? પારમાર્થિક લાભ શું છે અને પારમાર્થિક નુકસાન શું છે એનો વિવેક મોક્ષને જાગે છે. બહુ વિશાળ વિષય છે સત્ય અસત્યનો વિવેક. શબ્દો તો એટલા ત્રણ જ વાપર્યા છે, એ તો ઘણો વિશાળ વિષય છે. એટલી સીધી વાત છે, બે જ વિભાગ છે, આત્માને હિતનું ને આત્માને.
આ તો વિવેક, આ જે વિવેક ની ભૂમિકા છે, આ તો બહુ વિસ્તૃત ભૂમિકા છે. આ તો સ્થૂળ પરિણામો માંથી ખ્યાલ આવી જાય એવી ભૂમિકા છે. આમ જે માણસ નો વિવેક ન ચાલતો હોય ચાલુ એને ક્યાં સુધી?
સ્થૂળ અવિવેક હોય અને સૂક્ષ્મ વિવેક હોય એ વાત તો વિચારવા જેવી
નથી.
પરમ વિવેક જાગ્યો છે એટલે ઘણી જગ્યાએ બચી જશે.
કોઈ બી ધાર્મિક બાબત નો કોઈ પણ ઇશ્યુ હોય,
કોઈ પણ ઇશ્યુ હોય, અથવા પૂછી લે ક્યાં ના પાડે છે સત્પુરુષ, ક્યાં ના પાડે છે આ બરાબર કે આ બરાબર, મને ખબર નથી. મારે તો આપની આજ્ઞા છે, વાત પૂરી થઈ ગઈ. સત્પુરુષ કે એની ગરજ કરે છે. મોટો પ્રાઇમ મિનિસ્ટર હોય તો આદિવાસી ને ભૂંગી નો પક્ષ કરે છે, શું કરવા કરે છે? ગરજ છે. દિલ્હીના તખ્તો ઉપર બેઠા પછી, ગાદી ઉપર બેઠા પછી તે ભૂંગીના અને આદિવાસીના શું કરવા વખાણ કરે છે? જેમને જ્યાં લાભ લેવો છે, જ્યાં ગરજ છે ત્યાં બધી નમ્રતા કરતા આવડે છે, તો પછી જ્ઞાની પાસે એને શું માનતા આવી જાય છે નમ્રતા કરવાનું? સીધી વાત છે.
જ્યારે સલાહ લેવા જાય છે, જ્યારે સલાહ લેવા જાય છે ત્યારે એક અભિપ્રાય તો નક્કી કરી જાય છે, પછી એનો નમ્રતા ન હોય એવું બને.
નેક્સ્ટ લાવી છે જે અનંતાનુબંધી ક્રોધ કહે અનુક્રમે સર્વ રાગ દ્વેષનો ક્ષય થાય એ બનવા યોગ્ય છે. અને જ્ઞાનીના નિશ્ચય તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે. જો જ્ઞાનીની ઓળખાણ સુધી પહોંચે તો એમાં તો જરા ઉપયોગને ઓળખવામાં ઘણી તૈયારી હોય એ ઓળખી શકે છે, પછી તો એ સત્યાસત્યનો વિવેક ન કરી શકે એવું બધો
થાય છે. અમુક
અમુક સંજ્ઞામાં તકલીફ છે, બધી તકલીફ અમુક સંજ્ઞામાં.
ઓછી નમ્રતા કરો, ઘણી નમ્રતા કરો, આ બધા જે પ્રકારાંતર ફેર પડે છે એ યોગ
સંજ્ઞાને કારણે છે. નાની પુરુષનો નિશ્ચય થયે, નાનીના નિશ્ચયે તો ઘણો ફેરફાર થઈ જાય છે. કેમ કે કેટલો વિયોગ જેને તૃપ્ત નિશ્ચય કરવા સુધીનો હમણાં બે દિવસથી પ્રકરણ ચાલે છે એટલે ખ્યાલ આવે છે ને કેટલી કેટલી વાતો છે એની અંદર. તો એ તો કેટલી કેટલા ગણું ગણાઈને પહોંચ્યો છે જ્ઞાનીનો નિશ્ચય કરવામાં. એને તો બીજો વિવેક આવ્યા વગર રહેવાનો જ નથી. પોતાના હિત હિતને બહુ સારી રીતે સમજતો થઈ ગયો છે. જે મુમુક્ષુ જીવ જ્ઞાની પુરુષની ઓળખાણ સુધી પહોંચ્યો એને પોતાના આત્માના હિત હિતની અંદર ઘણો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે. એ વાત સમજાવવાની જરૂર નથી. બે દિવસની ચર્ચાથી એ વાત તો ચોખ્ખી થાય છે કે નહીં.
જે કામ અંતકાળમાં નથી કર્યો સત્પુરુષને ઓળખ્યા નહીં
વિવેક છે કે અવિવેક છે, આનો નિર્ણય સાચો છે કે આનો નિર્ણય ખોટો છે એ આશંકા કરવાની જરૂર નથી. ખોટો જ્ઞાની માં શંકા કરે છે હજી તો જ્ઞાની એ વ્યવહાર માં ભૂલે શું ઓળખાણ સુધી પહોંચો હોય તો એ પ્રશ્ન જ નથી. આ સુધી ઉપયોગ તો લંબાવે ઓળખાણ સુધી કે કેવી રીતે ઓળખાણ થાય છે, કેટલી કેટલી વાતો ઊભી થાય ત્યારે ઓળખાણ થાય છે એ તો ચાલે છે. કેટલી વાતો આવે પછી ભૂલે કેવી રીતે ભૂલે ભૂલવાનો પ્રશ્ન.
સત્પુરુષ સહજમાં મળી ગયા આવો પ્રસંગ કોઈ ભૂલો વિચારવાનો તક ઓછી
હોય એમાં શું છે કે મળ્યા પછી મૂલ્યાંકન ન થાય. મફતમાં મફતમાં એવું થાય એવું છે. દરેક બાબતને બે પાસા છે. એક વખત વાત લીધી હતી કોઈ માણસ દિગંબર સંપ્રદાયમાં જઈને અમે કોઈ અન્ય મતલબ કે દિગંબર સંપ્રદાય વાળા નથી એમ છે કે આપણું બધું સાચું જ છે એ શોધ કરતો નથી. હવે એમને મોગે વગે દેવગુરુ પોતાના સાચા છે સાચા દેવગુરુ શાસ્ત્ર માની લે છે એને એનું કઈ ફળ મળતું નથી. પોક્ષણને છૂટી જશે તો અન્ય મત વાળાને તો સાચું શું એ નક્કી કરવા માટે એને બહાર નીકળવું પડે છે. એમ તો ઘણી ગડબડ ચાલે છે આપણા સંપ્રદાયમાં તો ઘણા ગડબડવાળા વાતો છે. દરેક સંપ્રદાયમાં ગડબડ ઘણી છે શું અન્ય મતમાં તો એક સત્ય શોધવું જોઈએ. સત્ય ક્યાં હશે કેવું હશે તો એને થોડું પરિશ્રમ કરવો પડે છે. તો એની ઓળખ સંજ્ઞા નથી રહેતી કેમ કે એને એની પહેલેથી જ તે દ્રષ્ટિ પરીક્ષા દ્રષ્ટિ ઊભી થાય છે. બોલાને પહેલેથી પરીક્ષા દ્રષ્ટિ ઊભી નથી પણ એને પરિશ્રમ કરવો પડે છે. હજુ એ જ પરીક્ષા દ્રષ્ટિ અહીંયા પરંપરામાં તીર્થંકરના કુટુંબમાં એવા તો કુટુંબ તો તીર્થંકરનું છે ને જૈન કુટુંબ એટલે તીર્થંકરનું કુટુંબ છે. એના વડવાને બાપ દાદાઓ તીર્થંકર છે. થોડો પરિશ્રમ કરે તો એના ઘરમાં જ છે અને બહાર જવું પડે એવું નથી. એના સિદ્ધાંતો એના ઘરમાં જ થઈ જાય છે. શાસ્ત્રો એના ઘરમાં એને એક તકલીફ થાય છે કે મફતમાં મળ્યું એટલે કિંમત નથી. ગુરુદેવ તો મફતમાં મળી ગયા તમને પિતાશ્રી ના વખત થયો હતો ને વાંધો નહીં કે ચાલો આપણે તો બાપા જાય છે એની વાયમાં એ જવાનું છે. કઈ વિચાર કરવાનો રહેતો નથી. નવા આવે તો પરીક્ષા કરે આપણે પરીક્ષા કરો. ખાનગી સ્વામી શું કહે છે ખોટું કહે છે અને કહે છે તો ઉપરથી કહે છે કે કઈક એમનો આર્ટ પણ એમ જ છે. કારણ કે વાચા જ્ઞાન પણ ઘણું ઘણા જીવોને હોય છે. આ વાચા જ્ઞાની છે કે ખરેખર જ્ઞાની છે નક્કી કરવું પડે. ઊંડા ઉતરવું પડે એટલો પરિશ્રમ કરવો પડે. એ વાત છે. એ તો અન્ય સંપ્રદાયમાં હોય કે પોતાના સંપ્રદાયમાં, એને પોતાને પરીક્ષા પ્રધાનની થવું 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 જોઈએ. બંને માટે એક વાત તો સામાન્ય છે. બેસી જવું શું માંગે છે? બેસી જવું શું માંગે છે? અપેક્ષા શું પણ જો ઘર જાણીને બેસી જવું પડે તો પછી બીજાની અપેક્ષા છે માટે નથી બેસી જતો એમ કે અંતર ભાવ દુઃખ. હું મારે મેં વાત નાખી પેલા કે તને અંદર માં ભાવ દુઃખ વાલું ન હોય તો આ મારે સમજો છે. પછી ભાવ દુઃખ વાલું હોય તો ભલે ભાવ થયા કરે, પણ મારે તો આ બધું સાચવવું છે. આ મારે તને સંભળાવતા નથી, હું મારે સાંભળો જીવી વાત કરે છે. તને પૂજાજીની કામના એટલી અપેક્ષા વૃત્તિ ન હોય, પૂજાજીની કામના એટલી હમ કે તારે પૂજાવું હોય, હારા કેવડાવવું હોય, તારે આંગળું બાંધવી હોય, તારે તારે છાપ ટકાવી રાખવી હોય, જે કાંઈ એ બધી પૂજાજીની કામનામાં જાય છે. અને તને અંતર ભવ દુઃખ માલું ન હોય, એનું ફળ છે, એ ભવ દુઃખ છે. એ પૂજાજીની કામનાનું ફળ ભવ દુઃખ છે. આ બે વાત વાલી ન હોય, આ એક વર્તમાનમાં છે, બોલું ભવિષ્યમાં છે. બીજી વૃત્તિ છે કે અંદર સમાવાની વૃત્તિ છે, બધાના પડખા જુદા જુદા છે. લડવાની વૃત્તિ છે, ભગવી વૃત્તિ નથી તો લડી લેવું પડે. લડવું તો કયા સંજોગોમાં, લડવું તો કયા સંજોગોમાં, ઘરે બેસવું તો કયા સંજોગોમાં, નહીં બેસવું તો કયા સંજોગોમાં, એના પણ ઘણા પાસા છે, ઘણા પડખા છે. એની અંદર ઘણો વિવેક માગે એવી છે. તો પ્રસંગે એની ચર્ચા
થાય.
ઘરે બેસવાની એની યોગ્યતા પણ હોવી જોઈએ, એકલા હાથે સાધવાની પણ યોગ્યતા હોવી જોઈએ, એને સત્સંગ શોધવો જોઈએ. એટલા માટે સામાન્ય મોક્ષ માટે એક વાત કરી શ્રીમદજી એ બહુ મોટી વાત કરી કે તું સત્પુરુષના ચરણમાં જા, વિદ્યમાન સત્પુરુષ ન હોય તો એની આશ્રય ભાવનામાં ઉભો રહે છે કે છે કોઈ, મળે છે કોઈ, હું શોધું એને, ઘરે બેસી રહે પણ એને શોધવા નીકળી દે. અને એ રીતે તારી આશ્રય ભાવના લંબા દેશ તો તને દર્શનનું મન થશે. વર્તમાન છે ને ચરણમાં જઈશ તો તને દર્શનનું મન થશે, ને આશ્રય ભાવનામાં આવીશ તો દર્શનનું મન થશે. બે વાત છે, વિષય તો ઘણો સ્પષ્ટ થયો.
આજે ઓક સંજ્ઞા લોક સંજ્ઞા નિર્મૂળ થાય ત્યારે ઓક સંજ્ઞા માટે લોક સંજ્ઞા ઉભી રહે, ઓક સંજ્ઞા કેવી રીતે
લોક સંજ્ઞા તો એથી વધારે દુષ્કર્મ પરિણામ છે. લોક સંજ્ઞા તો રોગ સંજ્ઞા કરતા વધારે દૂષિત પરિણામ છે. લોક સંજ્ઞા તો છૂટવી જ જોઈએ અને ઓક સંજ્ઞા પણ છૂટવી જ જોઈએ. પ્રથમ ભૂમિકામાં શરૂઆતમાં ઓક સંજ્ઞા હોય ક્ષમ્ય છે, પણ ઓક સંજ્ઞામાં રહેવાનો અભિપ્રાય તે અક્ષમ્ય છે. જ્ઞાની પુરુષની ભક્તિ થાય ઓક સંજ્ઞા એ બહુ વાંધો નથી, પણ એમાં એ અભિપ્રાયથી રહી જાય તો મુશ્કેલી છે. ભક્તિ તો એટલા માટે સંમત કરી છે કે નહીતર વિરોધમાં એવા વગેરે રહેશે, વિમુખ થઈ જશે. માટે વિમુખતા ટાળવા માટે એને એમ કહ્યું ભક્તિ તો ભક્તિ તો કર, ભક્તિ કર ત્યારે એમ કે જોજે હવે યોગ સંજ્ઞા મારે પણ એમ કે સીધું તે એને ચેતવે છે.
ક્રમ લોક સંજ્ઞા છૂટ્યા પછી રોગ સંજ્ઞા છૂટે એવું ક્રમ તો એવી રીતે છે.
આમ તો બે સાથે છૂટે તો કાંઈ વાંધો નથી, પણ લોક લોક સંજ્ઞાનો દોષ છે એ તીવ્ર છે. પણ લોક સંજ્ઞા પૂરેપૂરી જાય પછી જ લોક સંજ્ઞા જવાની શરૂઆત થાય, એવું કે સાથે સાથે બે જુદા જુદા પ્રસંગ છે. એક દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ, એક જગતના જીવો અને જગતના સંયોગો પ્રત્યેનો પ્રસંગ છે. એટલે બે એના વિષય જુદા જુદા છે, તો સાથે કામ કરે તો વાંધો નથી કઈ બે બાજુથી હટવાનો. આ પેલા આ મટાડું પછી આ મટાડવા જાવ એવું કઈ બાંધવાની જરૂર નથી, ક્રમ બાંધવાની જરૂર નથી. પણ એટલી વાત જરૂર છે કે લોકસંજ્ઞાનો દોષ તીવ્ર છે, આ એના કરતા મંદ દોષ છે. તીવ્ર દોષ તો સહેજે જ હોવો જોઈએ, પણ એના ઉપર વધારે ધ્યાન હોવું જોઈએ. અને બે હોય તો બે ને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન તો બે બાજુનો ચાલુ રાખવો જેને ટાળવું છે.
જરાક કોઈ સામાજિક પ્રસંગ પડે, અમે લોક સંજ્ઞા તરફ વચલી કુર્સી ના મળે કે બાજુવાળી કુર્સી ના મળે, સામાજિક પ્રસંગો પારિવારિક સંબંધ પ્રસંગ ભણે તો એમાં એને ઓલી તરફ ઉભરી જાય છે ઓલી વાત. ત્યારે એટલો મોટો દોષ દૂર ના થતો ત્યારે આ લોકસંજ્ઞા વાળો દોષ કેવી રીતે થઈ જાય?
જવાનો તો પ્રશ્ન નથી કે રહ્યો જાય, લોકસંજ્ઞા રહી જાય ને ઓકસંજ્ઞા રહ્યો જાય એ તો કહેવાનો કોઈ અભિપ્રાય નથી. પણ જ્યાં ઓકસંજ્ઞા ટાળવાનું ક્ષેત્ર છે ત્યાં તો એ પ્રયત્ન કર્તવ્ય છે, જ્યાં લોકસંજ્ઞાનો પ્રસંગ છે ત્યાં એ દોષ ટાળવાનો પ્રયત્ન કર્તવ્ય છે. બે જગ્યાએ પ્રયત્ન ચાલુ જ રાખવો, એમ ન વિચારવું કે ઓલું ગયા પછી મારે આ કાઢવાનું છે, એમ ન વિચારવું. બે બંને પ્રસંગે બંનેને ટાળવાનો પ્રયત્ન પોતાનો હોવો જોઈએ, એટલી વાત છે.
લોકસંજ્ઞામાં
જગ્યા વધારે ક્યાં છે? લોકસંજ્ઞામાં તો કોઈ ટીકા કરશે કે આ ભાઈને આબરૂ બાંધવી છે ને એટલે દાન દે છે, હું તો દાન નથી દેતો, એને કાંઈ નામ કાઢવું છે. લોકસંજ્ઞામાં તો બધા પ્રશંસા કરે, ભાઈ બહુ ભક્તિ કરે છે, ઘણી ભક્તિ કરે છે,
ઘણી અર્પણતા છે,
ઘણી અર્પણતા છે. એટલે વિચાર તો બધા પડખાનો કરવાનો છે, એક એક પડખાનો વિચાર કરવાનો. ક્યાં શું છે ક્યાં શું, બધાના ગુણદોષના પ્રકાર ભિન્ન ભિન્ન જુદા જુદી જાતના છે. એટલે એક ટૂંકામાં એમણે નાખ્યું કે જો સત્સંગમાં આવે તો સત્ય અસત્યનો વિવેક થાય, આ સત્સંગનો ઉપકાર બહુ મોટો. સાચું શું ખોટું સમજાય, પોતાનું હિત હિત સમજાય, અને જ્યાં જ્યાં જે જે પ્રકારે અહિત થતું હોય ત્યાંથી ખસે, જ્યાં જ્યાં હિત થવાનો
લોકસંજ્ઞાને વધારે મહત્વ આપી દઈએ, પેલા તો એ જ જવું જોઈએ, પેલા તો એ જ જવું જોઈએ, તો બધું ગૌણ થઈ જાય અને એનો દોષ રહી જાય.
અભિપ્રાય તો સર્વ દોષથી મુક્ત થવાનો છે કે એક દોષ ફલાણો દોષ જ ટાળવો છે એવું છે? પછી વ્યક્તિગત રીતે જે મને વિચારવું છે એમ વિચારવું જોઈએ કે મારા આત્માનમાં લોકસંજ્ઞા વધારે છે કે મારા આત્માને લોકસંજ્ઞા વધારે છે? તો જે વસ્તુ પોતાનામાં તીવ્ર દોષ વાળે હોય ત્યાં વધારે જાગૃતિ રાખે, એટલે એ વિષય થઈ ગયો. પછી વ્યક્તિગત પછી એ સિદ્ધાંતિક ન રહ્યો, પછી વ્યક્તિગત વિષય થઈ ગયો. મને કયા પ્રકારનો દોષ તીવ્ર થાય, મારામાં લોકસંજ્ઞા તીવ્ર છે કે મારામાં લોકસંજ્ઞા વધારે છે? કોઈ જીવને લોકસંજ્ઞા એ ન દેખાતી હોય, આ પાછળ જઈને બેસી જતો હોય, ખુરશી ખુરશીનો વિચાર જ ન કરતો, ભાઈ આપણે કાંઈ છીએ જ નહીં, આપણું ક્યાંય સ્થાન નથી, આપણે વાંચે બેહો, એટલે એને કાંઈ લોકસંજ્ઞા નથી એમ થોડું છે. લોકસંજ્ઞામાં તો એવું પણ લોકસંજ્ઞામાં તીવ્ર હોય, જેને જે તીવ્ર હોય અને તો સર્વદોષ ટાળવાનો માર્ગ છે. આ માર્ગ છે શેનો છે? પ્રારંભથી કે પરિપૂર્ણ નિર્દોષ થવાનો માર્ગ છે. આત્મા સ્વરૂપે કરીને પરિપૂર્ણ નિર્દોષ છે, સ્વભાવે કરીને પરિપૂર્ણ નિર્દોષ છે, અને એની પ્રાપ્તિનો માર્ગ કયો? એ સંપૂર્ણ નિર્દોષ થવાનો માર્ગ છે. એક દોષ રાખવો એ અભિપ્રાય આ માર્ગથી વિરુદ્ધ છે. ફલાણો દોષ હોય તો વાંધો નહીં કે હોવો જોઈએ કે ભલે રહ્યો, એ આ માર્ગમાં નથી. બહુ સાફ સાફ વાત, એટલે જેને પરિપૂર્ણ નિર્દોષ થવાની ભાવના હોય, અભિપ્રાય હોય, એને જ અહીંયા આવવું, બીજાને આવવાની કઈ જરૂર નથી. શું? કેમ કે આવે ન આવે એને કઈ લેવા દેવા, આ માર્ગ સાથે રહેવાની નથી. એને સંપૂર્ણ નિર્દોષ થવું હોય એના માટે જ એડમિશન છે, બીજાને એડમિશન આપ્યું જ નથી. શું એવી વાત છે? બીજા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવાના ક્ષેત્રો, પછી તો અન્ય પ્રકારની પ્રવૃત્તિ ઘણા ક્ષેત્રો છે. આ ક્ષેત્ર દૂષિત કરવા જેવું નથી. આ તો પરમ પવિત્રતાનો માર્ગ છે, પરમ પવિત્રતા પ્રાપ્ત કરવી હોય એને જ માટેનો આ માર્ગ છે. એને માટે અહીંયા જગ્યા છે, બીજાને માટે જગ્યા છે જ નહીં. સિદ્ધિ હોય છે
લોકસંખ્યાના પરિણામમાં આકુલતા તીવ્ર થાય છે. લોકસંખ્યાના પરિણામમાં આકુલતા તીવ્ર થાય છે, ખ્યાલ આવી જાય.
એટલે છેતરાય નહીં, ઓલામાં છેતરાઈ જાય છે, લોકસંખ્યામાં છેતરાઈ જાય છે.
આકુલતા થાય ત્યારે ઓલી ઓલી વાત ઝટ ખ્યાલમાં આવી જાય છે,
સ્થૂળ થાય
એટલે ઝટ ખ્યાલમાં આવે છે કે આપણો આ દોષ ન ગયો તો આપણે ઓલાની આશા કેમ રાખીએ, એમ કરીને
પછી ક્યાં આકૃતા થશે? પછી તો એવો ફસાશે કે વાત મૂકી દો, ત્યાં તો આકૃતા નહીં દેખાય એને, ત્યાં તો મીઠાશ લાગશે. ઉલતા છે જો કે આકૃતા, પણ લાગશે મીઠાશ. એના તો ઘણા પડખા છે, એ તો ભાવની જ પરખ આવવી જોઈએ. પ્રતિકૂળતા તો સમજાય, પણ અનુકૂળતા ફસાવાનું જ કારણ છે. એટલે લોકસંજ્ઞાના પરિણામની જાત શું છે એ ઓળખવી પડે છે. ત્યાંથી આગળની ખુરશી ન મળીને કોઈ માન ન આપ્યું માટે આકુલતા થઈ એને ખબર પડી એમ ન હોવું જોઈએ. તો એને મીઠાશ આવે ત્યારે ખબર પડવી જોઈએ, પહેલી ખુરશી મળે ત્યારે એને ખબર પડવી જોઈએ કે મારે અહીંયા ફસાવાનું નથી. ફૂલ હાર તોરા પહેરાવે, માલ્યાર્પણ કરે ને ત્યારે સમજી જવાનું પહેલેથી જ તે કે આ આપણે ફસાવવું નથી, આ ખાડો આવ્યો, આ ખાડામાં પડવું નથી. આ લોકોની પદ્ધતિ છે માળા પહેરાવો, એ જ્યાં જઈએ ત્યાં માળા પહેરાવે, બધું સુખડ નહીં માન સન્માન કરે. એ વખતે ચેતી જવાનું, એ ભલે પહેરાવે. આપણે ભાવથી પહેરવાની નથી, બાકી તો જબરજસ્તી તો કરે તો સીધી વાત છે. એને ત્યાં મહેમાન ગયા હોય તો ન પહેરો તો પરાણે માં જવાનો નાખે, પણ ભાવમાં પોતાને છે તો એને મીઠું લાગે તો ખલાસ. જાતે જ ઓળખવી પડે એવું છે. એ તો સત્ય અસત્ય વિવેક થાય માં બધું આવે છે. બહુ વિશાળ સરસ છે. આ તો
એક એક શબ્દમાં કેટલી
ભિન્નતા છે, કેટલીક વાતોમાં તો એટલી બધી ગંભીરતા છે કે મસ્તક ભૂમી જાય એ વાત છે. મેં ક્યાં ઉભા રહીને ક્યાં બેસીને આ વાતો લખી છે ને કેવી રીતે નીકળી છે એમના આત્મા. વ્યક્તિગત પોતાના જીવનના પણ પ્રસંગો ને પરિણામ છે, અહીંયા કેવી રીતે વિવેક થાય, અહીંયા કેવી રીતે વિવેક થાય, અહીંયા કેવી રીતે વિવેક થાય. એમાં તો લૌકિક ન્યાય નીતિ થી માંડીને બધા વિષય આવી જાય છે, કોઈ પાકે નથી. એટલું થાય તો અનુક્રમે સર્વ રાગ દ્વેષનો ક્ષય થાય, એટલે વિતરાગ થાય, પૂર્ણ વિતરાગ થાય. આના ફળમાં જ્ઞાનીના સત્સંગે પૂર્ણ વિતરાગ થાય. એક અસત્સંગની રુચિ ટળે ત્યાંથી માંડીને પૂરેપૂરો વિતરાગ થાય, સર્વજ્ઞ વિતરાગ થાય, તે બનવા યોગ્ય છે. અને જ્ઞાનીના નિશ્ચય તે અલ્પકાળમાં બનવા યોગ્ય છે, નહીં અલ્પકાળમાં તે બનવા યોગ્ય છે, સુગમપણે તે બનવા યોગ્ય છે, એ સિદ્ધાંત છે. ત્રણેય કાળે અફર સિદ્ધાંત છે. જ્ઞાનીને ભેજા છે, કાં તો અજ્ઞાનીને ભેજા છે, કાં તો જ્ઞાનીની વિમુક્તા કરી છે, એમ ધર્મના ક્ષેત્રમાં જ્ઞાનીનો નિશ્ચય નથી થયો ત્યાં અનેકવિધ પ્રકારે પોતે વિરોધ ચાલ્યો છે, અને આ માર્ગથી વંચિત રહેવાનું બની
ગયું. પૂજાદિની કામના બે સાથે જ
સાથે જ ચાલે છે, પણ પૂજાદેવની કામનામાં તો ખબર પડે, પણ ભૌતિક વાલામાં તો આરાધના અને વિરાધના બે બાજુ જોવું પડે છે. વિરાધનાથી ભૌતિક છે, વિરાધના નથી થતી, આરાધક વિરાધક પરિણામનો દૃષ્ટિકોણ હાથમાં એને આવવો પડે. એનું નામ સત્ય અસત્યનું વિવેક છે. એબિલિટીમાં બહુ વાતો કરી,
બહુ સરસ વાત.
ઉપાર્જિત છે તે કોઈ ભોગવવું જ પડે, એમાં કઈ સંશય રહેતો નથી. કેટલાક તીવ્ર પરિણામથી જાણી જોઈને દોષ કરેલા હોય, સમજી બુજીને દોષ કરેલા હોય, એના તો ફળ ભજવા વગર છૂટતા નથી. કેમ કે માનસિકના પરિણામ ઘણાથી આવે છે, અજાણે થયેલા પણ ભોગવવા પડે છે, તો જાણીને કર્યા હોય તો ભજવા વગર ચાલે નહીં. આ વિશે વધારે સમાધાનની ઈચ્છા હોય, કેમ કે આ તો જનરલ ટર્મ છે, બધી બહુ વાઇડ ટર્મ જનરલ ટર્મ મૂકે છે, પણ વધારે તમારે સમજવું હોય એટલે તમારા જિંદગીના અને તમારા પરિણામની ચર્ચા કરવી હોય તો ભાઈ અમને આવા આવા પ્રસંગો બને છે, અમે આ સ્થિતિમાં ઊભા છીએ અને આ પ્રકારના પરિણામ બને છે, તો એની સમાધાનની ઈચ્છા હોય તો સમાગમ તે
થઈ
શકશે. સુભાષભાઈ ને લખે
સમાગમ શબ્દ વધારે સુભાષભાઈ ને લખે છે, બીજા કોઈ નથી.
સુભાષભાઈ પ્રત્યે તો ભાવ છે, સદભાવ છે, પાત્રતા જોઈએ છે, અને એ પાત્રતા જ્યાં પાત્રતા જ્ઞાની પુરુષ જોઈએ છે ત્યાં એમની વિશેષ કૃપા દ્રષ્ટિ જેને કહી શકીએ એ પ્રકાર ઉભી થાય છે. પાત્ર જીવ પ્રત્યે જ્ઞાની પુરુષોની કૃપા દ્રષ્ટિ સવિશેષ થાય છે, એ કુદરતી પ્રકાર છે. આમ તો બધા જીવો એને સરખા છે, કોઈ મારો તમારો નથી, પણ પાત્રતા જોઈને એ પાત્રતા વાળો જલ્દી પામશે એમ જોઈને એના પરિણામો પ્રત્યે અનુમોદન કરે છે. પાત્રતાને અનુમોદન કરીને એને વધારે આગળ વધવામાં પ્રેરણા આપે છે. હવે હવે ઠપકાના કાગળ આવે છે, હવે પછી આવશે, પછી ઠપકાના કાગળ આવશે. હું આટલી આટલી વાત છે ને, હવે ઠપકો કરશું આપે છે આ કાગળમાં, આ કાગળમાં ઠપકો અધૂરો રહ્યો છે તો બીજામાં પાછા ઠપકો પૂરો કરે. મારું અંતરનું અંગ એવું છે કે મારું હૃદય એવું છે, મારું અંતઃકરણ એવું છે કે પરમાર્થ પ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય. મારા પરિચયમાં આવેલો જીવ આત્મકલ્યાણની ભાવનાથી મારા પરિચયમાં રહે તો અવશ્ય એનું કલ્યાણ થાય, પણ જો બીજી ભાવના રાખશે કે મને કંઈક લાભ થશે, અહીંથી મને કંઈક લાભ થશે, કોઈ સાંસારિક લાભ, તો એ મને ઘણું અજુગતું લાગે છે. તો એનું શું થાય, પણ દ્રવ્યાદિ કારણ ની કઈ પણ વાંછા રહે, દ્રવ્યાદિ કારણ એટલે સંસારિક લાભ કોઈ પણ પ્રકારનો, અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય કે મને કઈક ધંધો સારો બતાવી દો, તો કઈક હું લાઈને ચડી જાઉં, અથવા એવી એની સલાહ માગે, લૌકિક વ્યવસાય આદિની સલાહ માગે, તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે. મારા સંગમાં આવીને પણ એની જે મલિન વૃત્તિ છે એ તીવ્ર થઈ જશે, ઘર કરી જશે, વાસના એટલે ઘર કરી જશે, એની મુમુક્ષુતાને એ રહે. આ મને ઘણું દુઃખનું કારણ છે, એમ મને નિશ્ચય રહે છે કે અરે એનું અહિત થઈ જશે, મારી પાસે આવ્યો ને અહિત કરી દે, મને મારા નિમિત્તે અહિત કરી દે, એમ મને નિશ્ચય રહે છે. અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યવહારિક પ્રસંગ લખાય આવ્યો હોય ત્યારે ઠપકો આપીને જણાવ્યું પણ હતું, હવે જો હતા એનાથી મોટા એક જનરેશન નો ફેર હતો, બાપ દીકરાને ફેર હોય એટલો ફેર હતો, બે ઠપકો આપીને જણાવ્યું છે. તો તમને એવો ઠપકો આપીને જણાવ્યું હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાની જેમ ન થાય તેમ જરૂર કરે નહીં કરો, આ વાત તમે નહીં કરો, એ બાબતમાં તમને ઠપકો આપ્યો છે. અને મારી સુખ સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી અને મારી વાત તમે માનો છો અને માને છે એટલે એમને કહેલું અને તમે એ વાત સ્વીકારી, તથાપિ તે પ્રમાણે થોડો વખત બનીને વળી પાછો વ્યવસાય વિશે લખવાનું બને છે, મારી વિસ્મૃતિ થઈ જતી હોય એ વાત, વળી પાછું તમને કોઈ ધંધાની વાત પાછા પૂછાવો છો. તો આજના મારા પુત્રનો વિચાર જરૂર તે વાત તમે વિસર્જન કરશો, આ તો આજના મારા પુત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશો, એટલે વ્યવસાયની વાત તમે છોડી દેજો. તમે નિત્ય તેવી વૃત્તિ રાખશો અને હંમેશા તમે એ જ વૃત્તિ રાખશો તો મારે આત્મકલ્યાણ માટે શું કરવો છે, બીજી કોઈ વાત વચ્ચે લાગવી તો તમને અવશ્ય હિતકારી થશે અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, નહીતર મને ખેદ થઈ જશે. બોલો, જો તમે એકલી પારમાર્થિક વાત માટે મારી સાથે સંબંધ રાખશો તો મને બહુ ઉલ્લાસ થશે, કેમ કે મારી અંદરની જે પારમાર્થિક વૃત્તિ છે એને એક તમે ઉલ્લાસનું નિમિત્ત આપ્યું, કારણ એટલે નિમિત્ત આપ્યું એ હું સમજી લઈશ. બીજા કોઈ પણ સત્સંગ પ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે અને ગભરાય છે, મને ગભરાટ છૂટે છે. તમને તો ગભરાટ થવો સત્સંગ થતો હશે કે નહીં, તો મને ગભરાટ છૂટે છે, અરે રે આ અહિતની વાત ક્યાં અહીંયા કરવાનું, આ ઠેકાણું નથી આ વાત કરવાનું, ત્યાં આ વાત ક્યાં કરવાનું. એટલે બીજા કોઈ પણ સત્સંગ પ્રસંગમાં એમ કરે, તમારા સિવાય પણ કોઈ એવું કંઈ કરે તો મારા ચિત્તમાં બહુ વિચારો ઊભા થઈ જાય છે, ગભરાય છે મારો ચિત્ત. કેમ કે પરમાર્થને નાશ કરનારી આ ભાવના, કે એની ભાવના શું છે, પરમાર્થને નાશ કરનારી આ ભાવને આ જીવમાં ઉદયમાં આવી, અરે અરે આ જીવને આ ભાવના ક્યાં ઉદયમાં આવી, આત્માનો પરમ કલ્યાણ કરવાની વાત કરવી હતી એમાં વચ્ચે એને આ વાત કેમ ઉભી હતી મારી પાસે. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિશે લખ્યું હશે ત્યારે ત્યારે મને ઘણું કરીને એવું જ થયું છે, એમ જ થયું હશે, ચિંતા થઈ છે, ગભરાટ થયો છે, તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે, એટલે તમારી યોગ્યતા કંઈક વધારે સારી હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે, ગભરાટ તો થયેલો પણ કંઈક ઓછો થયો, નાના જીવ તો લાયક છે, એની ગર્ભિત પાત્રતા ઘણી સારી છે, અત્યારે વર્તમાનમાં અને દરિદ્રતા છે એટલે પોતાને આજીવિકાના અને વેપારના વિચારો આવી જાય છે, એની પાત્રતા ઘણી સારી છે, એટલે કંઈક પાત્રતાનો લક્ષ્ય ગભરાટ ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી અને હમણાં હમણાં જે તમે પત્રો લખો છો અને વાત કરો છો એ ઉપરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે, કે પરિણામને કેટલી સૂક્ષ્મતાથી વ્યક્ત કરે છે. એવો ગભરાટ નથી થયો, એવો ગભરાટ થઈ જાય, એવો ગભરાટ થયો છે. રવજી ભાઈ ના કુટુંબ માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે, પિતાશ્રી નું નામ લઈને બોલાવે કેમ કે ખરેખર તો બાપ દીકરા બધું કઈ પારમાર થતો નથી. શું વ્યવહાર લૌકિક દ્રષ્ટિએ છે એટલે રવજીભાઈના કુટુંબ માટે જેમ મારે વ્યવસાય કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં, એટલે ભેદભાવ ના આવે. આ મારું કુટુંબ છે, આ મુમુક્ષુનું કુટુંબ છે એમ ન લાગે મને. મારા કુટુંબ કરતા વિશેષ સદભાવથી હું એ વ્યવસાયની પ્રવૃત્તિ કરું ખરો, તમે પ્રતિકૂળતા નું દુઃખ સહન નથી કરી શકતા, એટલું સંયોગ બાજુ તમારી વૃત્તિ જાય છે. અને વ્યવસાય મને જણાવો કે આમ વેપાર કરો તેમ વેપાર કરીએ, આમ કરીએ તેમ કરીએ, એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી ઈચ્છા નથી. એને મારે કઈ પરમાર્થિક સંબંધ
નથી,
બાપ દીકરાનો લૌકિક સંબંધ છે એ લૌકિક છે, પારમાર્થિક કઈ વાતમાં માલ નથી. કેમ કે રવજીભાઈ ને તેની કોઈ પરમાર્થિક ઈચ્છા નથી, એને કોઈ પરમાર્થ ને લેવા દેવા જ નથી. શું અને તમને તો પારમાર્થિક સંબંધ છે મારી સાથે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું માટે તમે મેં જે કહેવા માંગીએ છીએ એ વાત ઉપર જરા વધારે ધ્યાન દેવાની જરૂર છે, લક્ષ આપવાની જરૂર છે. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો અને આ વાતનો જરા વધારે કઈક આ પત્ર અધૂરો છે, પછી 550મો પત્ર પછી એટલો વિસ્તાર થી લીખો છે અને એમાં તો ઘણી પાછી કડક વાતો લખી છે. પણ કડક
ઉપરમાં એક શબ્દ આવ્યો, ઉપરમાં એક શબ્દ આવ્યો કે આ વાત અમે જ્ઞાનીને જણાવીએ, લૌકિક વ્યવસાય આદિની કુટુંબ પરિવારની કોઈ બી પ્રોબ્લેમ તો એમાં અનુક્રમ છે. અત્યારે જીવ મલિન વાસના પ્રાપ્ત થઈને મોક્ષના નાશ કરે છે, અનુક્રમથી મલિન વાસના કેવી રીતે ઉત્પન્ન થાય?
અનુક્રમ એટલે પછી શું છે કે આગળ જતા એ પરિણામ વધી જશે. સંયોગ બાજુના જે પરિણામ છે, સંયોગથી સુખ મેળવવાના, અનુકૂળતા મેળવવાના જે પરિણામ છે એ એકદમ તીવ્ર થઈ જશે, વધી જશે એ પરિણામ.
એમ વાસના કીધી,
હા
મલિન વાસના કીધી,
હા એ મલિન વાસના
ઈચ્છા કહીને વાસના કીધી.
એટલે શું છે કે પછી ન મટે એવા પરિણામ થઈ જાય. વાસનાના પરિણામમાં એ ફેર છે ઈચ્છામાં ને વાસના, કે ઈચ્છા શાંત થઈ જાય છે, વાસનાના પરિણામ શાંત થતા નથી. લંબાયા કરે, લંબાયા જ કરે, ત્યાં જ કરે, ત્યાં જ કરે, ત્યાં જ, જ્યાં સુધી જે ચીજની ઈચ્છા હોય એ ન મળે ત્યાં સુધી ત્યાં જ કરે. એટલે એ ક્રોનિક ડિઝીઝ થઈ ગયો, એક્યુટ માંથી એ એટલે ના પાડે છે. તમે અત્યારે તમારા પરિણામમાં એટલો બધો દોષ નથી દેખાતો, પણ અત્યારે જો તમને ચિત્તવામાં ન આવે અને અત્યારે એ દોષ થી પાછા વળવામાં ન આવે તો આગળ આ રોગની સ્થિતિ ભયંકર થશે. નેક્સ્ટ સ્ટેજમાં જે આવશે એ કાઢવા મુશ્કેલ પડશે. એમ કેવું
છે? પરિણામ ની દવા કરવાની ઠેકાણે સંયોગો ની ઈચ્છા કે સંયોગો વધારવાની વૃત્તિ થઈ ગઈ.
દોષ ટાળવાને બદલે દોષ વધારવાનો ધંધો થઈ ગયો. એ તો એવી વાત છે. એટલે એટલે તો પ્રત્યક્ષ સમાગમનો આ એક લાભ છે કે જીવ પોતાના વ્યક્તિગત દોષોને નિવેદન કરી શકે, ચર્ચા કરી શકે, માર્ગદર્શન પામી શકે અને કાઢવા માટે એને એટલી સુગમતા મળે, પૃથ્થકરણ થાય દોષોનું. નહીતર તો શું છે કે શાસ્ત્રની અંદર સિદ્ધાંતો તો જનરલ હોય છે, એમાં ક્યાં કઈ વાત કયા કઈ વાત અને કેને કયા સિદ્ધાંતના પેટાનો વાત મને લાગુ પડે છે એ તો એને શોધવું પડે ને દોધવું પડે તો એ પોતે અંગીકાર કરે. નહીં તો જાય ઉપરથી. વાત બહુ સારી છે, સત્ય અસત્યનો વિવેક થાય. વાત બહુ સારી છે, સત્ય અસત્યનો વિવેક થાય તો સારી જ વાત છે. પણ મને કઈ કઈ જગ્યાએ કેવી રીતે લાગુ પડે છે એ વાત તો વ્યક્તિગત સમાગમ વગર કોઈ રીતે સ્પષ્ટીકરણ મળે નહીં, કોઈ રીતે એને માર્ગદર્શન ન મળે તો એમાંથી એ નીકળે નહીં, ઉપરથી ચાલ્યો જાય એ પરિસ્થિતિ બની જાય. કઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરીને આવતીકાલે પૂરો થશે, પણ આવતીકાલે એક દિવસ પછી લખશે. એટલે એ પછી લખે છે કે આવતીકાલે લખવું હતું પણ વિચાર આવ્યો કે નહીં હવે એક દિવસ પછી લખીશ, એમ કરીને 550માં એ વિશે ફરીને ચાલ્યો છે. વચ્ચે એક પત્ર આવી જાય છે, નીતિ વગરનો છે, એ આવ્યો છે. એ પણ એમના પ્રત્યેના ઠપકાનો પત્ર છે, સાથે સાથે અનુસંધાનમાં લઈ લીધું હોય.
જય મિત્રાર્થ ગંગા, જય ધારમણો, જય.